એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની આસપાસ વાત કરવાના છીએ જે કદાચ થોડો જૂનો જેવો લાગે, કદાચ ધાર્મિક લાગે, પણ હકીકતમાં આપણા રોજિંદા જીવનમાં એવો વણાયેલો છે ને, રિચ્યુઅલ.
એટલે કે આપણી વિધિઓ, પ્રથાઓ, રિવાજો.
હા,
રાઈટ. રિચ્યુઅલ સાંભળીએ એટલે મોટા ભાગે પેલું પૂજા પાઠ, લગ્ન મરણની વિધિઓ, એવું જ મનમાં આવે, ખરું ને?
બરાબર.
પણ શું ખરેખર એટલું જ છે? મતલબ આપણી સવારની ચાની આદત હોય, કે પછી ઓફિસની મીટિંગ શરૂ કરવાની એક ચોક્કસ રીત હોય, કે પછી મિત્રો સાથે દર રવિવારે મળવાનો ક્રમ, આ બધામાં ક્યાંક ને ક્યાંક રિચ્યુઅલ નથી છુપાયેલું?
બસ બસ, આ જ વાત, આ જ ગોચું ઉકેલવા અને રિચ્યુઅલને એક નવા જ દ્રષ્ટિકોણથી સમજવા આજે આપણે પેલું પુસ્તક છે ને, બેરી સ્ટીફનસનનું રિચ્યુઅલ, એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ. એમણે આ વિષયને બહુ આમ તો રસપ્રદ રીતે ખોલ્યો છે.
અને સાચી વાત કહું તો આ સમજણ આજના સમયમાં ખરેખર જરૂરી છે. આપણી જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે, બધું ટેકનોલોજી પર ચાલે, ક્યારેક સંબંધો તૂટતા હોય એવું લાગે, પેલી એકલતા જેવું લાગે.
હા, એવું બને છે.
આવા સમય રિચ્યુઅલ ભલે પછી એ નાનું હોય કે મોટું, આપણને કઈ રીતે સ્થિરતા, અર્થ અને એકબીજા સાથે જોડાણનો અનુભવ કરાવી શકે એ સમજવું અગત્યનું છે. આપણે કદાચ જાણતા અજાણતા આવા કેટલાય રિચ્યુઅલ્સ જીવી રહ્યા છીએ, ખબર છે?
બિલકુલ.
તો ચાલો આ સફર શરૂ કરીએ. પણ એ પહેલા આ સરસ વિચાર આપનાર લેખક બેરી સ્ટીફનસન વિશે થોડું જાણી લઈએ. કોણ છે તેઓ અને શા માટે તેમની વાત પર આપણે ધ્યાન આપવું જોઈએ? જુઓ, બેરી સ્ટીફનસન કેનેડાની મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂ ફાઉન્ડલેન્ડમાં ધર્મ અને રિચ્યુઅલ સ્ટડીઝના જાણીતા પ્રોફેસર છે. પણ એમની ખાસ વાત એ છે કે તેઓ કોઈ એક જ વિષયના ચશ્મા પહેરીને રિચ્યુઅલને નથી જોતા.
ઓ, એટલે કે કોઈ એક ચોકઠામાં બંધાયેલા નથી એમ?
બિલકુલ નહીં. એમનો અભ્યાસ તો ઘણા બધા વિષયોને સાંકળે છે. મારો મતલબ માનવશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર, ધર્મનો અભ્યાસ, પેલું પરફોર્મન્સ સ્ટડીઝ એટલે કે નાટ્યકળા જેવું, મનોવિજ્ઞાન, આ બધાના દૃષ્ટિકોણ ભેગા કરીને તેઓ રિચ્યુઅલને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એમનો વર્ષોનો ભણાવવાનો અનુભવ અને જુદી જુદી સંસ્કૃતિઓમાં ફરીને કરેલું સંશોધન એમની વાતમાં વજન લાવે છે.
એટલે એવું નહીં કે ખાલી રિચ્યુઅલ શું છે એટલું જ કહે, પણ એના ઊંડાણમાં જઈને તપાસ કરે છે.
હા, બરાબર. અને તેઓ માત્ર દુનિયાભરની વિધિઓનું વર્ણન નથી કરતા, એનાથી એક કદમ આગળ જાય છે. એ સવાલ પૂછે છે કે આ રિચ્યુઅલ શબ્દ આવ્યો ક્યાંથી, કોણે બનાવ્યો, પશ્ચિમી વિદ્વાનોએ એને કેવી રીતે ઘડ્યો, શું કોઈ પ્રથાને રિચ્યુઅલ કહેવા પાછળ કોઈ પૂર્વગ્રહ કે પેલી સત્તાનું રાજકારણ જેવું કંઈ હોઈ શકે. આ જ એમની વિશિષ્ટતા છે. તેઓ રિચ્યુઅલના ફાયદા પણ ગણાવે છે અને સાથે સાથે આ શબ્દના ઉપયોગ વિશે આપણને વિચારતા પણ કરી દે છે.
વાહ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે સ્ટીફનસન આ પુસ્તક દ્વારા?
મૂળભૂત રીતે સ્ટીફનસન આપણી રિચ્યુઅલ વિશેની જે સામાન્ય ધારણાઓ છે ને, એને પડકારે છે. આપણે ઘણીવાર શું માની લઈએ છીએ કે રિચ્યુઅલ એટલે બસ જૂનવાણી, અર્થ વગરની ધાર્મિક ક્રિયાઓ અથવા તો ખાલી દેખાડો. સ્ટીફનસન કહે છે, ના ભાઈ, આટલું સરળ નથી.
તો પછી શું છે રિચ્યુઅલ એમના મતે?
એમની મુખ્ય દલીલના આમ તો બે પાસા છે. પહેલું, રિચ્યુઅલ એ માનવ હોવાનો એક મૂળભૂત ભાગ છે. એ ફક્ત ધર્મ સાથે જ જોડાયેલું નથી, એ આપણા મન પર, આપણા સમાજ પર, આપણી સંસ્કૃતિ પર અસર કરે છે. એ આપણને જીવનમાં અર્થ શોધવામાં મદદ કરે છે, સમુદાય બનાવવામાં મદદ કરે છે, અને ખાસ કરીને જીવનના મોટા ફેરફારો આવે ને ત્યારે માર્ગદર્શન આપવામાં મદદ કરે છે.
અને બીજું પાસું જે તમે કહ્યું કે થોડું ટીકાત્મક છે.
હા, બીજું પાસું આપણને થોડું વિચારવા પર મજબૂર કરે છે. સ્ટીફનસન યાદ અપાવે છે કે આ રિચ્યુઅલ શબ્દ છે ને, એ પોતે જ પશ્ચિમી વિદ્વાનોએ બનાવેલો એક ખ્યાલ છે, એક લેબલ છે એમ સમજો. એટલે આપણે ફક્ત એમ ન પૂછવું જોઈએ કે રિચ્યુઅલ શું છે, પણ એ પણ પૂછવું જોઈએ કે કોઈ ક્રિયાને આપણે રિચ્યુઅલ શા માટે કહીએ છીએ, કોણ નક્કી કરે છે, આ લેબલ લગાવવાથી શું થાય છે, કઈ પ્રથાઓને મહત્વ મળે છે અને કઈને સાવ સામાન્ય ગણી લેવાય છે.
ઓ, એટલે એક તરફ રિચ્યુઅલનું મહત્વ સમજાવે છે અને બીજી તરફ રિચ્યુઅલ શબ્દના ઉપયોગ પ્રત્યે સાવચેત રહેવાનું પણ કહે છે. પુસ્તક કયા મુદ્દાઓ પર વધુ ભાર મૂકે છે?
પુસ્તક શરૂઆતમાં તો રિચ્યુઅલની વ્યાખ્યા કેટલી જટિલ છે એ સમજાવે છે, પછી રિચ્યુઅલ સ્ટડીઝના ઇતિહાસમાં ડોક્યુ કરાવે છે. પેલા મોટા વિચારકો છે ને, ડરખાઇમ, ટર્નર, ગિર્ટ્સ, કેથરીન બેલ, એમણે શું કહ્યું છે એની ઝલક આપે છે. અને પછી મુખ્યત્વે રિચ્યુઅલ આપણા વ્યક્તિગત જીવન પર, એટલે કે મન પર, આપણા સામાજિક જીવન પર, મતલબ કે સમુદાય નિર્માણ અને શારીરિક અનુભવ પર કેવી અસર કરે છે તેની ઊંડાણપૂર્વક વાત કરે છે.
અને આ બધાનો સાર શું નીકળે, મતલબ લેખક આપણને ક્યાં લઈ જવા માંગે છે?
ધ્યેય એ છે કે આપણે રિચ્યુઅલને માત્ર અંધશ્રદ્ધા કે ખાલી દેખાડા તરીકે જોવાનું બંધ કરીએ, તેની પાછળ રહેલા ઊંડા મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણોને સમજીએ, અને સાથે સાથે કોઈ પણ પ્રથાને રિચ્યુઅલ કહી દેતા પહેલા થોડું વિચારીએ, જરા વધારે જાગૃત બનીએ એના વિશે.
બરાબર, ચાલો ત્યારે હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોને વધુ નજીકથી જોઈએ. શરૂઆત કરીએ આ રિચ્યુઅલ શબ્દ અને તેની વ્યાખ્યાની મૂંઝવણથી. તમે કહ્યું કે લેખક એના પર સવાલ ઉઠાવે છે.
હા, આ પુસ્તકનો એકદમ પાયાનો મુદ્દો છે. સ્ટીફનસન શું કહે છે ખબર છે? રિચ્યુઅલ કોઈ એવી વસ્તુ નથી જે દુનિયામાં પડી હોય ને આપણે એને શોધી કાઢીએ. એ તો વિદ્વાનોએ, ખાસ કરીને પશ્ચિમી વિચારકોએ, દુનિયાની અમુક પ્રથાઓને સમજવા અને ક્યારેક ક્યારેક તો પોતાનાથી ઉતરતી ગણવા માટે બનાવેલું એક ચોકઠું છે, એક લેન્સ છે જેનાથી એ લોકો જોતા.
અચ્છા, આ શબ્દનો ઉપયોગ ક્યારથી અને કેવી રીતે શરૂ થયો? કઈ ખાસ કારણ?
પ્રોટેસ્ટન્ટ સુધારણા થઈને ત્યારે કેથોલિક ચર્ચની જે ભપકાદાર વિધિઓ હતી તેને ખાલી રિચ્યુઅલ કહીને વખોડવામાં આવી. પછી પેલો સંસ્થાનવાદનો સમય આવ્યો ત્યારે પશ્ચિમી લોકોએ એશિયા આફ્રિકાની સંસ્કૃતિઓની જે પ્રથાઓ એમને ન સમજાઈ એને બસ રિચ્યુઅલ કહી દીધી. એટલે શરૂઆતથી જ આ શબ્દ સાથે થોડો પૂર્વગ્રહ જોડાયેલો રહ્યો છે એમ કહી શકાય.
ઓહ, એટલે જ કદાચ આજે પણ એની કોઈ એક સર્વસંમત વ્યાખ્યા નથી બની શકી.
બરાબર. એટલે સ્ટીફનસન કહે છે, ખરો સવાલ એ નથી કે રિચ્યુઅલ શું છે, પણ એ છે કે કોઈ ક્રિયાને કોઈ ખાસ સંજોગોમાં રિચ્યુઅલ જેવી શા માટે ગણવામાં આવે છે, આવું લેબલ લગાવવા પાછળનો ઈરાદો શું હોય છે, આ સમજવું વધુ જરૂરી છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. પણ જો રિચ્યુઅલના કાર્યની વાત કરીએ તો પુસ્તક કહે છે કે એ સમાજને જોડી રાખનાર ગુંદર જેવું કામ કરે છે. આનો શું મતલબ થયો?
આ વિચાર ખાસ કરીને ફ્રેન્ચ સમાજશાસ્ત્રી એમિલ ડરખાઇમનો છે. ડરખાઇમે જોયું કે જ્યારે લોકો ભેગા મળીને કોઈ રિચ્યુઅલ કરે છે, ભલે એ ધાર્મિક મેળાવડો હોય, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય કે પછી આપણા નવરાત્રિના ગરબા હોય, ત્યારે તેમનામાં એક ખાસ પ્રકારનું જોશ, એક ઊંડી એકતાની ભાવના જાગે છે, જાણે બધા એક બની ગયા હોય. ડરખાઇમે આને સામૂહિક ઉત્સાહ કહ્યું છે, એટલે કે કલેક્ટિવ એફવેસન્સ.
હા હા, અનુભવ્યું છે. ગરબા રમતી વખતે કે પછી પેલી ક્રિકેટ મેચમાં ભારત જીતે ત્યારે જે માહોલ બને છે, શું વાત છે, જેણે બધા એક જ લાગણી અનુભવતા હોય.
બસ આજ આ સાથે મળીને કરાતી ક્રિયાઓ જ આપણી ઓળખ બનાવે છે, સંબંધોને મજબૂત કરે છે અને સમાજને ટકાવી રાખે છે. રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક સરઘસો, ગામના મેળા, કુટુંબના પ્રસંગો, આ બધું જ સમાજને જોડી રાખવાનું કામ કરે છે એક રીતે.
સમાજને જોડવા ઉપરાંત પુસ્તક પેલું જીવનના મોટા ફેરફારો વખતે રિચ્યુઅલ કેવી રીતે મદદ કરે છે એની વાત પણ કરે છે. રાઇટ્સ ઓફ પેસેજ કે સંક્રમણ વિધિનો સિદ્ધાંત, એ શું છે જરા સમજાવશો?
ચોક્કસ. આ રિચ્યુઅલનું એક ખૂબ જ મહત્વનું કામ છે, જેની વાત આર્નોલ્ડ વોન ગેનેપ અને પછી વિક્ટર ટર્નર જેવા માનવશાસ્ત્રીઓએ કરી છે. એમણે નોંધ્યું કે દુનિયાની લગભગ બધી સંસ્કૃતિઓમાં જીવનના જે મહત્વના પડાવ આવે છે ને, જન્મ, યુવાનીમાં પ્રવેશ, લગ્ન, મૃત્યુ, એ વખતે ખાસ વિધિઓ કરવામાં આવે છે. આ વિધિઓ વ્યક્તિને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવામાં આમ તો મદદ કરે છે.
આ વિધિઓનું કોઈ ખાસ માળખું હોય છે કે બસ એમ જ?
ના ના, સામાન્ય રીતે ત્રણ તબક્કા જોવા મળે છે. પહેલો અલગતા, જેમાં વ્યક્તિને તેની જૂની ભૂમિકા કે સમૂહમાંથી આમ જુદી પાડવામાં આવે છે. બીજો અને સૌથી રસપ્રદ સીમાંતરતા. આ એક વચગાળાની સ્થિતિ છે, જાણે ઉંબરા પર ઊભા હોઈએ. વ્યક્તિ ન તો જૂની સ્થિતિમાં છે, ન તો પૂરી રીતે નવી સ્થિતિમાં પહોંચી છે.
જેમ કે લગ્ન વખતે વર કન્યાની સ્થિતિ.
બરાબર. ન પરણેલા, ન પૂરા ગૃહસ્થ, આ નો મેન્સ લેન્ડ જેવી સ્થિતિ છે જ્યાં જૂની ઓળખ ભૂંસાઈ રહી છે અને નવી બની રહી હોય છે.
આ બહુ રસપ્રદ છે. અને ત્રીજો તબક્કો?
ત્રીજો તબક્કો છે પુનઃ એકીકરણ, જેમાં વ્યક્તિ નવી ઓળખ અને નવા સ્થાન સાથે સમાજમાં ફરીથી સામેલ થાય છે. વિક્ટર ટર્નરે ખાસ કહ્યું કે આ લિમિનાલિટીવાળા વચગાળાના તબક્કામાં ઘણીવાર કોમ્યુનિટાઝનો અનુભવ થાય છે, એટલે કે વિધિમાં ભાગ લેનારા બધા લોકો વચ્ચે એકદમ ઊંડી સમાનતા અને એકતાની લાગણી જન્મે છે, જાણે સમાજના સામાન્ય ભેદભાવો થોડીવાર માટે ભૂલાઈ ગયા હોય.
હા, આપણા સમાજમાં આના કેટલા બધા ઉદાહરણો છે. લગ્નવિધિ છે, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, અંતિમ સંસ્કાર, કોલેજનો પેલો દીક્ષાંત સમારોહ. આ બધી વિધિઓ જીવનના મોટા ફેરફારોને સ્વીકારવામાં અને તેમાંથી પસાર થવામાં ખરેખર મદદ કરે છે.
બરાબર. હવે ત્રીજા મહત્વના કાર્ય પર આવીએ. રિચ્યુઅલ અર્થ કેવી રીતે બનાવે છે અને આમાં આપણા શરીરની શું ભૂમિકા છે?
હા, આપણે વાત કરી કે રિચ્યુઅલ સમાજને જોડે છે, બદલાવમાં મદદ કરે છે, પણ એ આપણને દુનિયાને સમજવામાં, જીવનનો અર્થ શોભવામાં કેવી રીતે મદદ કરે છે એ થોડું સમજાવો.
અહીં ક્લિફર્ડ ગીટ્સ જેવા માનવશાસ્ત્રીનો વિચાર કામ લાગે છે. તેઓ કહેતા કે રિચ્યુઅલ એક સાંસ્કૃતિક ટેક્સ્ટ, એટલે કે પાઠ જેવું છે. જેમ આપણે કોઈ કવિતા કે વાર્તા વાંચીને તેનો અર્થ તારવીએ છીએ, તેમ રિચ્યુઅલની ક્રિયાઓ, તેના પ્રતીકો દ્વારા સંસ્કૃતિ પોતાના ઊંડા વિચારો, માન્યતાઓ અને મૂલ્યોને વ્યક્ત કરે છે, ઉજવે છે અને પેઢી દર પેઢી પહોંચાડે છે.
અને આમાં શરીર કેવી રીતે જોડાયેલું છે? પુસ્તક પેલી સોમેટિક ઇન્ટેલિજન્સ એટલે કે શારીરિક બુદ્ધિની વાત કરે છે, એ શું છે?
આ સ્ટીફનસન અને કેથરીન બેલ જેવા આધુનિક વિચારકોનો ખૂબ મહત્વનો મુદ્દો છે. તેઓ કહે છે કે રિચ્યુઅલનું જ્ઞાન ફક્ત માથામાં નથી હોતું, એ શરીરમાં હોય છે. પેલી પૂજા વખતે હાથ જોડવાની રીત, નમાઝની મુદ્રાઓ, ગરબાના તાલબદ્ધ સ્ટેપ્સ, યોગના આસનો, ઉપવાસનો અનુભવ, આ બધું આપણા સ્નાયુઓ, આપણી ઇન્દ્રિયો યાદ રાખે છે. આ શરીર દ્વારા જાણવું છે. સ્ટીફનસનનું એક વાક્ય છે જે મને ગમે છે, જે મન સમજી શકતું નથી તે જાણવાની શરીરની રીત, એટલે રિચ્યુઅલ.
વાહ, એટલે ગરબા રમતી વખતે આપણે માત્ર આનંદ નથી કરતા, પણ આપણું શરીર સદીઓ જૂની પરંપરા અને સંસ્કૃતિના જ્ઞાનને જાણે અનુભવી રહ્યું હોય છે, એમ કહી શકાય?
હા, ઘણે અંશે એમ કહી શકાય. કેથરીન બેલ તો એમ પણ કહે છે કે આપણે રિચ્યુઅલને એક સ્થિર વસ્તુ નામ તરીકે જોવાને બદલે એક ક્રિયાપદ રિચ્યુઅલાઇઝેશન તરીકે જોવી જોઈએ.
રિચ્યુઅલાઇઝેશન એટલે?
રિચ્યુઅલાઇઝેશન એટલે શું? એ અમુક ક્રિયાઓને રોજબરોજની સામાન્ય ક્રિયાઓથી અલગ પાડવાની, તેમને ખાસ મહત્વ આપવાની, તેમને એક ચોક્કસ ઢાંચામાં ઢાળવાની રીત છે. અને આ મોટાભાગે શરીર દ્વારા જ થાય છે. જેમ કે રમત શરૂ થતા પહેલાં ખેલાડીઓનું ખાસ રીતે મેદાનમાં ઉતરવું, કે પછી કોર્ટમાં જજનું ઊંચા આસન પર બેસવું, આ બધું રિચ્યુઅલાઇઝેશન છે, જે તે ક્રિયાને ગંભીરતા અને મહત્વ આપે છે.
ઓહો, આ દ્રષ્ટિકોણ તો રિચ્યુઅલને જોવાની આખી રીત બદલી નાખે છે. હવે સવાલ એ થાય કે આજના આધુનિક ટેકનોલોજીવાળા યુગમાં રિચ્યુઅલનું શું સ્થાન છે? શું તે ઘસાઈ રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે?
પુસ્તક કહે છે કે એવું બિલકુલ નથી. હા, પરંપરાગત રિચ્યુઅલ્સ કદાચ બદલાઈ રહ્યા છે, નવા સ્વરૂપો ધારણ કરી રહ્યા છે, પણ રિચ્યુઅલ પોતે મરી નથી પરવાર્યો. ઉલટાનું એક રસપ્રદ વાત એ બની રહી છે કે પેલી પવિત્ર અને બિનસાંપ્રદાયિક વચ્ચેની દિવાલ જાણ ઓગળી રહી છે.
એ કેવી રીતે? જરા ઉદાહરણ આપશો?
ચોક્કસ. રિચ્યુઅલ જેવી પ્રક્રિયાઓ હવે ફક્ત ધાર્મિક સ્થળોએ જ નથી જોવા મળતી. તમે જુઓ, કોર્ટરૂમની કાર્યવાહી, રાજકીય શપથવિધિ, સ્પોર્ટ્સ મેચ પહેલાંની પરંપરાઓ, ઓફિસની વાર્ષિક મિટિંગ, પેલી ઓનલાઈન ગેમિંગ કમ્યુનિટીના નિયમો, આ બધામાં રિચ્યુઅલના તત્વો સ્પષ્ટ દેખાય છે. લોકો નવા સમુદાયો બનાવે છે, જેમ કે ઓનલાઈન સમુદાયો, અને પોતાની જરૂરિયાત મુજબ નવી પ્રથાઓ પણ ઘડે છે. રિચ્યુઅલ ખૂબ જીવંત અને બદલાતું રહેતું તત્વ છે, એમ કહી શકાય.
સરસ. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય, ખાસ કરીને આપણા રોજિંદા જીવનના સંદર્ભમાં, તો શું કહી શકાય? કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે?
ચોક્કસ. મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલો અને સૌથી મહત્વનો કે રિચ્યુઅલ આપણા જીવનનો મૂળભૂત હિસ્સો છે અને તે સર્વવ્યાપી છે. એ ફક્ત મંદિરો કે મસ્જિદોમાં જ નથી હોતું. આપણી રોજની ચા, કુટુંબ સાથેનું રવિવારનું ભોજન, મિત્રને મળતી વખતે કેમ છો પૂછવાની રીત, દિવાળીમાં ઘર શણગારવું, ઈદ પર ઘડે મળવું, આ બધામાં રિચ્યુઅલના અંશ રહેલા છે.
બરાબર. બીજો મુદ્દો જે આપણે ડરખાઈમની વાત વખતે ચર્ચ્યો, રિચ્યુઅલ સમુદાય બનાવે છે અને ટકાવે છે. સાથે મળીને કંઈક કરવાથી જે જોડાણ અનુભવાય છે તે સંબંધોને મજબૂત કરે છે. ભારતમાં તો આનું મહત્ત્વ કેટલું બધું છે. આપણા અસંખ્ય તહેવારો, મેળાઓ, લગ્નો, આ બધું આપણા સામાજિક તાણાવાણાને જાળવી રાખે છે ને?
સાચી વાત. ત્રીજું, રિચ્યુઅલમાં શરીરનું મહત્ત્વ. એ માત્ર વિચારો કે માન્યતાઓનો ખેલ નથી. ક્રિયા, હાવભાવ, મુદ્રા, નૃત્ય, ખાસ કરીને આપણા ગરબા, શોભાયાત્રામાં ચાલવું, ઉપવાસ કરવો, આ બધું શારીરિક અનુભવ છે જે આપણી સમજને ઘડે છે. રિચ્યુઅલ આપણને આપણા શરીર સાથે ફરી જોડે છે એમ પણ કહી શકાય.
સમય માર્ગદર્શન આપે છે, સ્થિરતા આપે છે. જન્મથી મૃત્યુ સુધીની આપણી જે સંસ્કાર વિધિઓ છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. તે પરિવર્તનને અર્થપૂર્ણ બનાવે છે અને તેને સામનો કરવાની શક્તિ આપે છે.
અને પાંચમો મુદ્દો જે થોડો વિચાર માંગી લે તેવો છે, કોઈપણ પ્રથાને રિચ્યુઅલનું લેબલ ચોંટાડતા પહેલાં જરા થોભો અને વિચારો. યાદ રાખો કે આ શબ્દોનો પોતાનો એક ઇતિહાસ છે જેમાં પશ્ચિમી દ્રષ્ટિકોણ ભળેલો છે. કોઈ ક્રિયાને રિચ્યુઅલ કહેવાથી આપણે તેને કઈ રીતે મૂળવીએ છીએ તે બદલાઈ શકે છે. આ લેબલ કોને મહત્ત્વ આપે છે અને કોને હાંસ્યામાં ધકેલે છે તે વિશે જાગૃત રહેવું જરૂરી છે.
બહુ સરસ રીતે આ મુદ્દાઓ સમજાવ્યા. આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર વિચારતા કરી દે. સીધા અવતરણોને બદલે તેના સારરૂપ વિચારો પર વાત કરીએ તો મને એક વિચાર જે ખૂબ સ્પર્શી ગયો, સ્ત્રોત એકમાંથી, જે મન સમજી શકતું નથી તે જાણવાની શરીરની રીત એટલે રિચ્યુઅલ. આ ખરેખર ઊંડી વાત છે, નહીં?
હા, બિલકુલ. આ સીધું પેલી સોમેટિક ઇન્ટેલિજન્સ પર ભાર મૂકે છે. ઘણું બધું એવું છે જે આપણે કદાચ તર્કથી નથી સમજી શકતા, પણ વારંવાર કોઈ ક્રિયા કરવાથી, શરીર દ્વારા અનુભવાવાથી એ આપણી સમજનો ભાગ બની જાય છે. પરંપરાગત કળાઓ, હસ્તકળા, ધાર્મિક અભ્યાસ, આ બધામાં આ કરીને શીખવાનું તત્વ હોય જ છે.
બીજો એક વિચાર છે સ્ત્રોત એકમાંથી. સતત બદલાતી દુનિયામાં રિચ્યુઅલ પુનરાવર્તનની સ્થિરતા આપે છે. અલગતાની દુનિયામાં રિચ્યુઅલ સહિયારા અનુભવની આત્મીયતા બનાવે છે. આ તો જાણે આજના સમય માટે જ લખાયું હોય એવું લાગે છે.
એકદમ સાચી વાત. આ રિચ્યુઅલના બે મુખ્ય ફાયદા બતાવે છે. એક તરફ નિયમિતતા અને પરંપરા આપણને આ ભાગદોડ ભરી જિંદગીમાં ઠેરાવ અને સલામતીનો અનુભવ કરાવે છે. બીજી તરફ જ્યારે આપણે બીજાઓ સાથે મળીને કોઈ રિચ્યુઅલમાં ભાગ લઈએ છીએ ત્યારે પેલી એકલતા દૂર થાય છે અને આપણને આપણે એકલા નથી એવી હૂંફ મળે છે.
રિચ્યુઅલ જેવી કેવી રીતે અને કયા હેતુ માટે બનાવવામાં આવે છે આ થોડું સમજાવશો?
હા, આ આપણને ક્રિયાના સ્વરૂપ કરતા તેની પાછળના ઈરાદા અને પ્રક્રિયા પર ધ્યાન આપવા કહે છે. કેવી રીતે કોઈ સામાન્ય ક્રિયા પણ જ્યારે તેને ખાસ રીતે વારંવાર ચોક્કસ નિયમો સાથે કરવામાં આવે ત્યારે તે વિશેષ બની જાય છે અને સત્તા કે મહત્વનું પ્રતીક બની શકે છે. જેમ કે મેં કહ્યું એમ, ઓફિસમાં બોસની ખુરશી હંમેશા જુદી જ હોય છે. એ પણ એક નાનું રિચ્યુઅલાઇઝેશન જ છે ને?
હમ, બરાબર. અને છેલ્લો વિચાર સ્ત્રોત બેમાંથી, જ્યાં બધાને સમેટી લેતો હોય એવો લાગે છે, રિચ્યુઅલ એ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી વસ્તુ માત્ર નથી પરંતુ તે એક લેન્સ, દૃષ્ટિકોણ છે જેનો આપણે દુનિયાને જોવા માટે ઉપયોગ કરીએ છીએ.
આનો અર્થ એ થયો કે રિચ્યુઅલ શબ્દ પોતે જ વાસ્તવિકતાને સમજવાનું આપણું એક સાધન છે અને જેમ કોઈ પણ સાધનનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું પડે તેમ આ રિચ્યુઅલના લેન્સનો ઉપયોગ કરતી વખતે પણ આપણે સજાગ રહેવું જોઈએ કે તે આપણી સમજને કેવી રીતે ઘડી રહ્યું છે અને ક્યાંક આપણી દૃષ્ટિને મર્યાદિત તો નથી કરી રહ્યું ને.
આ બધા વિચારો ખૂબ પ્રેરણાદાયક છે, પણ ઘણીવાર એવું લાગે કે આ બધી વાતો થોડી તાત્વિક છે. શું આપણે આનો રોજબરોજના જીવનમાં કોઈ રીતે ઉપયોગ કરી શકીએ, કંઈક વ્યવહારુ?
ના ના, બિલકુલ નહીં. આ વિચારો ખૂબ વ્યવહારો છે. જુઓ, વ્યક્તિગત સ્તરે આપણે સભાનપણે આપણા માટે નાની પણ અર્થપૂર્ણ રિચ્યુઅલ્સ બનાવી શકીએ છીએ. જેમ કે સવારે ઉઠીને 5 મિનિટ શાંતિથી બેસવું, રાત્રે સૂતા પહેલાં દિવસભર શું સારું થયું તે યાદ કરવું કે લખવું, નિયમિત કસરત કરવી, આ બધું આપણને સ્થિરતા અને માનસિક શાંતિ આપી શકે છે. તણાવ લાગે ત્યારે ઊંડા શ્વાસ લેવાની ક્રિયા પણ એક નાનું પણ અસરકારક રિચ્યુઅલ જ છે.
હા, આ તો શક્ય લાગે છે. અને કુટુંબ કે મિત્રો સાથેના સંબંધોમાં આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે?
કુટુંબમાં આપણે જાણી જોઈને એવી પ્રથાઓ શરૂ કરી શકીએ કે જાળવી શકીએ જે સંબંધોને ગાઢ બનાવે. દાખલા તરીકે, અઠવાડિયામાં એકવાર બધાએ સાથે જમવું અને ત્યારે ટીવી કે મોબાઈલ બંધ રાખવા. તહેવારો માત્ર ભેટસોગાદ આપવા પૂરતા નહીં, પણ સાથે મળીને કંઈક કરવાનો, કંઈક બનાવવાનો અવસર બને. બાળકોના જીવનમાં આવતા નાના મોટા ફેરફારો, જેમ કે પહેલીવાર સ્કૂલે જવું, એને નાનકડી ઉજવણી કે પ્રથાથી વધુ યાદગાર અને સરળ બનાવી શકાય.
અને સમાજ કે કાર્યસ્થળ પર આનું શું મહત્વ?
સામુદાયિક સ્તરે આપણે સ્થાનિક તહેવારો કે કાર્યક્રમોમાં વધુ સભાનતાથી ભાગ લઈ શકીએ એ સમજીને કે આનાથી સમાજ કેવી રીતે જોડાયેલો રહે છે. કદાચ આપણા એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં જ કોઈ નાની સહિયારી પ્રથા શરૂ કરી શકીએ જે બધાને જોડે. ઓફિસમાં પણ મીટિંગ શરૂ કરવાની કોઈ ચોક્કસ રીત, સફળતાની ઉજવણી, નવા કર્મચારીનું સ્વાગત, આ બધાને વધુ અર્થપૂર્ણ રિચ્યુઅલ્સ તરીકે જોઈ શકાય જે સંસ્થાની સંસ્કૃતિને વધુ સકારાત્મક બનાવે.
ખરેખર આ રીતે જોઈએ તો રિચ્યુઅલ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. મારા માટે તો આ ચર્ચામાંથી સૌથી મોટો બોધપાઠ એ રહ્યો કે જે ક્રિયાઓને હું માત્ર આદત ગણતી હતી તે પણ ઊંડો અર્થ અને સ્થિરતા આપી શકે છે જો તેને સભાનતાથી જોવામાં આવે. રોજિંદા જીવનમાં જ કેટલું બધું છુપાયેલું છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ વિવેચનાત્મક દ્રષ્ટિ રહી. કોઈ પણ ખ્યાલ, કોઈ પણ શબ્દને જેમ છે તેમ સ્વીકારી લેવાને બદલે તેની પાછળનો ઇતિહાસ, તેના ઉપયોગ પાછળના કારણો સમજવાનો પ્રયાસ કરવો. રિચ્યુઅલ શબ્દ શક્તિશાળી છે અને તેનો ઉપયોગ કરતી વખતે વિચારશીલ બનવું જરૂરી છે. એ માત્ર વર્ણન નથી, એક અર્થઘટન પણ છે જે આપણી સમજને આકાર આપે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને જઈએ. જો રિચ્યુઅલ્સ માનવ જીવન માટે આટલું મૂળભૂત અને શક્તિશાળી છે અને આપણી ઓળખ તથા સંબંધોને ઘડવામાં આટલી મોટી ભૂમિકા ભજવે છે, તો આપણા આજના સમાજને જે ઘણીવાર એકલતા, ઝડપી બદલાવ અને ક્યારેક અર્થહીનતા જેવી સમસ્યાઓથી પીડાય છે, તેને વધુ સારું બનાવવા માટે, વધુ જોડાણ અને સ્થિરતા લાવવા માટે આપણે કયા નવા સભાનપણે ઘડાયેલા રિચ્યુઅલ્સની જરૂર છે? કદાચ નાના વ્યક્તિગત સ્તરથી શરૂ કરીને મોટા સામુદાયિક સ્તર સુધી. આ વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.